એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી ભાષાના ઇતિહાસના એક ખૂબ જ રસપ્રદ અને હું કહીશ કે મહત્વના પ્રકરણ પર નજર કરવાના છીએ. વિજયરાય વૈદ્ય લિખિત પુસ્તક છે ગુજરાતી સાહિત્યની રૂપરેખા. જે લોકો ભાષાનો ઇતિહાસ ભણે છે એમના માટે તો આ પાયાનો ગ્રંથ ગણાય. એમાંથી આપણે આજે જૂની ગુજરાતી વિશેનો જે લેખ છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણો હેતુ શું છે એ સમજવાનો કે આ જૂની ગુજરાતી જેનો આપણે ઉલ્લેખ કરીએ છીએ એ ખરેખર શું હતી, અપભ્રંશમાંથી એ કઈ રીતે વિકસી અને શું કહેવાય કઈ રીતે એ આજની એટલે કે આધુનિક ગુજરાતીનો પાયો બની, એના ખાસ લક્ષણો કયા હતા, કયા ટાઈમમાં એ વધારે પ્રચલિત હતી અને એમાં કેવું સાહિત્ય લખાયું. ચાલો તો આપણી ભાષાના મૂળ સુધી જવાની આ સફર શરૂ કરીએ. તો મારો પહેલો જ સવાલ એ જ છે કે જ્યારે આપણે જૂની ગુજરાતી એમ કહીએ છીએ ત્યારે એનો મતલબ શું, એની પહેલાંની ભાષા એટલે કે અપભ્રંશ એનાથી એ કેટલી જુદી હતી, કોઈ આમ ચોક્કસ ભેદરેખા હતી ખરી?
હા, આ સારો પ્રશ્ન છે. કારણ કે જુઓ, ભાષા ક્યારે આમ રાતોરાત નથી બદલાતી, એ ધીમે ધીમે બદલાય. જૂની ગુજરાતી જે છે એ અપભ્રંશ પછીનો અને આપણી આજની ગુજરાતી જેને આપણે અર્વાચીન કહીએ એની પહેલાંનો તબક્કો છે. એ અપભ્રંશમાંથી જ ધીમે ધીમે બીજી ભાષાઓના પ્રભાવ હેઠળ ગુજરાતમાં બોલાતી ભાષા તરીકે વિકસી. અને હા, અપભ્રંશ અને જૂની ગુજરાતી વચ્ચે કેટલાક મહત્ત્વના, એકદમ સ્પષ્ટ કહી શકાય એવા તફાવતો ઊભા થયા હતા. એ જ એને અલગ ઓળખ આપે છે. સૌથી મોટો ફેરફાર જે પાયાનો કહેવાય એ ભાષાના બંધારણમાં, એના સ્ટ્રક્ચરમાં આવ્યો. અપભ્રંશ એની માતા એટલે કે સંસ્કૃતની જેમ સમસ્ત રૂપની ભાષા હતી. અંગ્રેજીમાં કહીએ તો સિન્થેટિક. આનો મતલબ શું કે શબ્દોના છેડે જે વિભક્તિના પ્રત્યયો લાગે એ જ પદો વચ્ચેનો સંબંધ બતાવે. જેમ સંસ્કૃતમાં આપણે કહીએ રામસ્ય પુત્રઃ, પેલો સ્ય લાગ્યો એટલે નો અર્થ આવી ગયો. શબ્દમાં જ વ્યાકરણ.
બરાબર, એટલે શબ્દનું રૂપ જુઓ એટલે ખબર પડી જાય કે વાક્યમાં એનું રોલ શું છે. તો પછી જૂની ગુજરાતીમાં શું બદલાયું?
જૂની ગુજરાતીમાં ભાષા ધીમે ધીમે વ્યસ્ત બનતી ગઈ એટલે કે એનેલિટિક. અહીં શું થયું, પદો વચ્ચેનો સંબંધ બતાવવા માટે અલગથી શબ્દોનો ઉપયોગ વધવા માંડ્યો. ખાસ કરીને અનુગો, જેને આપણે પોસ્ટ પોઝિશન્સ કહીએ, જેમ કે થી, માં, વડે, ને, આ બધા. અને સાથે સાથે સહાયકારક ક્રિયાપદો એટલે કે ઓક્ઝિલરી વર્બ્સ, જેમ કે છે, હતું, આ બધાનો ઉપયોગ શરૂ થયો અને પછી તો વધતો જ ગયો. આનાથી આખી વાક્યરચના જ બદલાઈ ગઈ એમ કહી શકીએ. ભાષા જાણે વધુ છૂટી પડી, વધુ એનેલિટિકલ બની.
સમજી શકાય એવું છે, જાણે ભાષાના ટુકડા છૂટા પડીને ફરી ગોઠવાયા હોય. આ સિવાય શબ્દોમાં, શબ્દભંડોળમાં કોઈ મોટો ફેરફાર થયો?
હા, ચોક્કસ. બીજો એક નોંધપાત્ર ફેરફાર શબ્દભંડોળને લગતો છે અને એ છે તત્સમ શબ્દોનો ફરીથી પ્રવેશ. હવે જુઓ, અપભ્રંશમાં શું થતું હતું, સંસ્કૃત શબ્દો વપરાશમાં આવતા આવતા બહુ ઘસાઈ જતા, બોલચાલને અનુરૂપ થઈ જતા, જેને આપણે તદ્ભવ શબ્દો કહીએ છીએ. આમાં મૂળ સંસ્કૃત શબ્દોનું રૂપ ઘણું બદલાઈ જતું. દાખલા તરીકે પેલો સંસ્કૃત શબ્દ છે મનોરથ, અપભ્રંશમાં બોલાતા બોલાતા એ મણોરહ જેવો થઈ ગયો હતો.
હા, એટલે ઓળખાય પણ નહીં ક્યારેક તો.
બરાબર. પણ જૂની ગુજરાતીના સમયમાં શું થયું, જે વિદ્વાનો હતા, કવિઓ હતા, એમણે કદાચ જાણી જોઈને અથવા તો અજાણતા જ મૂળ સંસ્કૃત શબ્દોને એના ઓરિજિનલ સ્વરૂપમાં એટલે કે તત્સમ રૂપે ભાષામાં વાપરવાનું શરૂ કર્યું. એટલે મણોરહ જેવા તદ્ભવરૂપ તો હતા જ, પણ એની સાથે સાથે મનોરથ જેવું તત્સમ રૂપ પણ વપરાશમાં આવ્યું અને ધીમે ધીમે એ વધારે વપરાવા લાગ્યું. આનાથી જૂની ગુજરાતીનો શબ્દકોષ વધ્યો, સમૃદ્ધ થયો અને સંસ્કૃત સાથેનું એનું કનેક્શન પાછું મજબૂત બન્યું.
અચ્છા, આ તો જાણે ભાષા પોતાના મૂળ તરફ થોડી પાછી ફરી રહી હોય એવું લાગે છે. વ્યાકરણના લેવલ પર બીજા કોઈ ફેરફારો ખરા જે મહત્વના ગણી શકાય?
વ્યાકરણમાં એક ચોક્કસ ફેરફાર છે જે ધ્યાન ખેંચેવો છે. અપભ્રંશમાં કેવું હતું કે કોઈ નામ હોય કે સર્વનામ હોય, એનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ બતાવવું હોય તો સામાન્ય રીતે છેડે ઉ પ્રત્યય લાગતો. દાખલા તરીકે અંબળું, કોઈ વ્યક્તિનું નામ સમજી લો, હવે જૂની ગુજરાતી જ્યારે શરૂ થઈ એના શરૂઆતના તબક્કામાં આ ઉ પ્રત્યયનો ઉપયોગ ચાલુ તો રહ્યો, પણ વિકલ્પે, એટલે કે ક્યાંક અંબળું પણ જોવા મળે તો ક્યાંક વળી અંબક એવું રૂપ પણ લખાયું હોય. પણ જેમ જેમ સમય ગયો, જૂની ગુજરાતીમાંથી આ ઉ પ્રત્યય સાઉજ નીકળી ગયો, લુપ્ત થઈ ગયો. આ નાનો ફેરફાર લાગે, પણ એ પણ જૂની ગુજરાતીની વ્યાકરણની સિસ્ટમને અપભ્રંશથી જુદી પાડે છે.
અને બોલવામાં, ઉચ્ચારણમાં કઈ ફેર પડ્યો? શું પ્રોનાઉન્સિએશન પણ બદલાયું?
હા, ચોક્કસ બદલાયું. ભાષા તો બોલાય એટલે એના ઉચ્ચારણમાં ફેરફાર થતા જ રહે, અને એ ફેરફારો પછી લખાણમાં પણ દેખાય. જૂની ગુજરાતીમાં આપણને સ્વર દીર્ઘીકરણની એક પ્રોસેસ જોવા મળે છે, એટલે કે હ્રસ્વ સ્વર દીર્ઘ બને. એના બે મુખ્ય ઉદાહરણો છે. પહેલું, જ્યારે કોઈ જોડાક્ષર હોય, સંયુક્ત વ્યંજન, એ બોલચાલમાં સહેલો બને, એટલે કે એના બે વ્યંજન છૂટા પડે અથવા એક અક્ષર જતો રહે, ત્યારે એની આગળનો જે હ્રસ્વ સ્વર હોય ને, ટૂંકો સ્વર, એ જાણે વળતર રૂપે લાંબો થઈ જાય, દીર્ઘ થઈ જાય. દાખલા તરીકે, અપભ્રંશમાં શબ્દ હતો કિદ્ધઉં, એમાં ધ જોડાક્ષર છે. જૂની ગુજરાતીમાં એનું થયું કિદ્ધઉં. અહીં ધનો ધ થયો અને આગળનો જે ઈ હતો, એ હ્રસ્વ હતો, એ દીર્ઘ થઈને ઈ બની ગયો.
અચ્છા, એટલે ઉચ્ચાર સરળ કરવા માટે આ ફેરફાર થયો.
હા, એવું કહી શકાય. અને બીજું ઉદાહરણ છે અનુસ્વારનું. જ્યારે અનુસ્વાર એટલે શબ્દો ઉપરનું ટપકું, એનું ઉચ્ચારણ થોડું સોફ્ટ બને, કોમળ બને, નાકમાંથી બોલાતો ધ્વનિ હળવો થાય, ત્યારે પણ એની આગળનો હ્રસ્વ સ્વર ઘણીવાર દીર્ઘ થતો. જેમ કે અપભ્રંશનું સંબલોહુ, જ્યાં મ જેવો અનુસ્વાર છે, એનું જૂની ગુજરાતીમાં થયું સાંભલવું. અહીં સ પછીનો અ દીર્ઘ થઈને આ બની ગયો. આ બધા ફેરફારો બતાવે છે કે ભાષા બોલવામાં વધુ સહેલી બની રહી હતી.
એટલે આ ચાર મુખ્ય લક્ષણો થયા: વ્યસ્ત બંધારણ તરફ ગતિ, તત્સમ શબ્દોનો પાછો પ્રવેશ, ઉપ્રત્યય જતો રહ્યો અને સ્વરોનું દીર્ઘીકરણ. આનાથી જૂની ગુજરાતી અપભ્રંશથી અલગ પડી. પણ એક ફેરફાર એવો છે જે આજે પણ આપણી રોજબરોજની વાતચીતનો, આપણી ભાષાનો એકદમ મહત્વનો ભાગ છે. હું છે ક્રિયાપદની વાત કરું છું.
બરાબર પકડ્યું. આ પાંચમો અને કદાચ સૌથી વધુ જાણીતો અને ખૂબ જ મહત્વનો ફેરફાર છે. જૂની ગુજરાતી એ સમય હતો જ્યારે છ ધાતુમાંથી બનેલા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ શરૂ થયો. ભાષાને વર્તમાનકાળનું રૂપ આપવા માટે એક ચોક્કસ અલગ ક્રિયાપદની જરૂરિયાત ઊભી થઈ રહી હતી એમ લાગે છે. જો આપણે લખાયેલા સાહિત્યમાં જોઈએ તો ભાલણ અને પદ્મનાભ જેવા કવિઓએ સૌથી પહેલા એનો ઉપયોગ છઈ એવા રૂપે કર્યો, અને આ છઈમાંથી જ ધીમે ધીમે વિકસતા વિકસતા આપણું આજનું આટલું કોમન, આટલું બધે વપરાતું ક્રિયાપદ છે બન્યું. આ નાનકડો શબ્દ છે, પણ એ ભાષાના એક મોટા પરિવર્તનનો અને એક નવા યુગની શરૂઆતનો જાણે કે ધ્વજ લઈને આવ્યો.
બરાબર. તો આ બધા ખાસ લક્ષણો જે આપણે જોયા, એ ધરાવતી ભાષા આ જૂની ગુજરાતી, એનો સમયગાળો કેવો ગણાય? ક્યારે એનો ઉદય થયો, વિકાસ થયો, અને ક્યારે એ અર્વાચીન ગુજરાતીમાં ભળી ગઈ?
જો, ભાષાના જીવનકાળની આમ ચોક્કસ તારીખ આપવી તો હંમેશા મુશ્કેલ હોય છે. એ કંઈ સ્વિચ ઓન ઓફ જેવું નથી હોતું. પણ અભ્યાસ કરનારા વિદ્વાનો સામાન્ય રીતે જૂની ગુજરાતીનો સમયગાળો આશરે ઈસવીસન 1250થી લઈને ઈસવીસન 1650 સુધીનો ગણે છે, એટલે લગભગ 400 વર્ષનો આ પટ છે. આ સમયમાં ભાષાએ પોતાનું એક અલગ સ્વરૂપ બનાવ્યું અને મેં ઘણું સારું સાહિત્ય પણ રચાયું. આ 400 વર્ષની જે સફર છે એને આપણે અમુક મહત્વના સ્ટેજીસમાં વહેંચી શકીએ. એનો ઉદય ક્યારે થયો? તો લગભગ 11મી સદીનો અંત, સિદ્ધરાજ જયસિંહનો સમય હતો, લગભગ ઈસવીસન 1093 આસપાસ. એ વખતે જે ગૌજર અપભ્રંશ બોલાતી હતી, એમાંથી જ ધીમે ધીમે લોકોની બોલચાલની ભાષા તરીકે જૂની ગુજરાતીના અંકુર ફૂટવા લાગ્યા. આ હજી સાહિત્યની ભાષા નહોતી બની, પણ લોકોના રોજબરોજના વ્યવહારમાં એ આકાર લઈ રહી હતી.
ઓકે, અને એટલે શરૂઆત બોલચાલમાં થઈ, તો પછી લખાણમાં, સાહિત્યમાં એ ક્યારથી દેખાવા માંડી?
એના ઉદય પછી લગભગ 1.5 સદી જેવું વીતી ગયું, અને ઈસવી સન 1250ની આસપાસ જૂની ગુજરાતીએ એક સાહિત્યિક ભાષા તરીકેની ઓળખ મેળવી લીધી. આ સમયથી આપણને જૂની ગુજરાતીમાં લખાયેલી હસ્તપ્રતો મળે છે, સાહિત્યની કૃતિઓ મળે છે, એટલે જ 1250ની સાલને જૂની ગુજરાતીના આરંભની તારીખ તરીકે ગણવામાં આવે છે.
અને આ ભાષાનો સુવર્ણકાળ કહી શકાય, એનો મધ્યાહ્ન ક્યારે આવ્યું, જ્યારે પૂરી રીતે ખીલેલી હતી?
એનો મધ્યાહ્નકાળ આપણે 15મી સદીની શરૂઆત ગણી શકીએ, જ્યારે ગુજરાત સલ્તનત સ્થપાઈ, અમદાવાદ શહેર વસ્યું લગભગ 1411-12માં, અને સાથે સાથે નરસિંહ મહેતા જેવા આપણા મહાન કવિનો જન્મ થયો 1414-15માં. એ સમયે જૂની ગુજરાતી એકદમ પરિપક્વ સમૃદ્ધ સાહિત્યિક ભાષા હતી. એટલું જ નહીં, એ પછી 1500 પછીના દાયકાઓમાં એટલે કે 16મી સદીમાં એમાં આપણે જે પહેલાં વાત કરી એવા ભાષાકીય લક્ષણો જેમ કે છઈનો પ્રયોગ, એ બધું વધુ સ્પષ્ટ બન્યું. ભાષાએ પોતાનું એકદમ આગવું રૂપ ધારણ કરી લીધું.
અને પછી આ જૂની ગુજરાતીમાંથી આજની ગુજરાતી તરફનું ટ્રાન્ઝિશન ક્યારે શરૂ થયું, એની કોઈ સીમારેખા ખરી?
હા, આ પરિવર્તન પણ ધીમું જ હતું, પણ ઈસવીસન 1650ની જે સાલ છે એને એક મહત્ત્વના માઇલસ્ટોન તરીકે ગણવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે અખા ભગત જેવા જ જ્ઞાની કવિ લખી રહ્યા હતા. લગભગ આ સમયની આસપાસ જૂની ગુજરાતીમાં એટલા બધા ફેરફારો આવી ગયા હતા કે એ લગભગ અર્વાચીન એટલે કે આધુનિક ગુજરાતી જેવી લાગવા માંડી હતી. આધુનિક ગુજરાતીના જે મુખ્ય લક્ષણો છે એ આ સમયથી એકદમ સ્પષ્ટ દેખાવા શરૂ થઈ ગયા હતા.
એટલે 1650ની સાલ એક પ્રકારનો બ્રિજ બની ગઈ જે જૂની અને નવી ગુજરાતીને જોડે પણ છે અને અલગ પણ પાડે છે. આ સમયને જો આપણે એ વખતના ઇતિહાસ સાથે જોડીએ તો, જેમ કે અંગ્રેજ રાજદૂત સર ટોમસ રો એ જહાંગીરના દરબારમાં હતો 1616થી 1627 સુધી, અને એના થોડા દાયકા પછી 1664માં શિવાજી મહારાજે સુરત લૂંટ્યું. આ ઘટનાઓ આપણને ખ્યાલ આપે છે કે આપણે કયા સમયની વાત કરી રહ્યા છીએ જ્યારે ભાષા આટલો મોટો વળાંક લઈ રહી હતી.
બરાબર. અને આ જે 1650ની સાલ છે એ ખાલી ભાષાની દ્રષ્ટિએ જ નહીં પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના અભ્યાસ માટે પણ બહુ મહત્ત્વની સાબિત થઈ છે. આ સીમારેખાને આધારે જ અપભ્રંશ પછીનું જે આખું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ છે પૂર્વ મધ્યકાલ અથવા આદિકાલ. આ જૂની ગુજરાતીનો સમય છે, એટલે કે આશરે 1250થી 1650, અને બીજો ભાગ છે ઉત્તર મધ્યકાલ અથવા જેને ભક્તિયુગ પણ કહે છે. આ અર્વાચીન ગુજરાતીની શરૂઆતનો સમય ગણાય આશરે 1650થી 1852 સુધી. આનાથી શું થાય, સાહિત્યનો અભ્યાસ થોડો વ્યવસ્થિત બને.
હા, એ વાત બરાબર છે. હવે સાહિત્યની વાત આવી જ છે તો એના પર જ થોડું ધ્યાન આપીએ. આ જે 400 વર્ષનો જૂની ગુજરાતીનો સમયગાળો રહ્યો એમાં જે સાહિત્ય રચાયું એ કેવું હતું અપભ્રંશ સાહિત્યની સરખામણીમાં?
જૂની ગુજરાતીનું સાહિત્ય છે ને એ અપભ્રંશ સાહિત્ય કરતાં બે મુખ્ય રીતે આગળ હતું એમ કહી શકાય. એક તો જથ્થામાં એટલે કે વિપુલતામાં, અને બીજું વિવિધતામાં. અપભ્રંશમાં જે સાહિત્ય આપણને મળે છે એ પ્રમાણમાં ઓછું છે, જ્યારે જૂની ગુજરાતીમાં કાવ્યો તો ખરા જ પણ સાથે રાસ, ફાગુ, પ્રબંધો અને ગદ્ય લખાણો પણ સારા એવા પ્રમાણમાં મળે છે, અને વિષયની દ્રષ્ટિએ પણ એમાં અપભ્રંશ કરતાં વધારે વેરાયટી જોવા મળે છે.
અને સમજવામાં શું એ પણ અપભ્રંશ જેટલું જ અઘરું છે, આમ વાંચીએ તો સમજાય નહીં એવું?
ના, એ બાબતમાં જૂની ગુજરાતી થોડી સહેલી છે. અલબત્ત આજની ગુજરાતી કરતાં એના શબ્દો જુદા હોય, રૂપો જુદા હોય, વાક્ય બનાવવાની રીત જુદી હોય, એટલે એને સમજવા માટે થોડો અભ્યાસ તો કરવો પડે, મહેનત કરવી પડે. પણ એ અપભ્રંશ ભાષા જેટલી અઘરી નથી. અપભ્રંશને સમજવા માટે તો વધારે મહેનત જોઈએ. એટલે એમ કહી શકીએ કે જૂની ગુજરાતીનું સાહિત્ય જે લોકો અભ્યાસ કરવા માંગે છે એમના માટે સહેજ વધુ એક્સેસિબલ છે. આ સાહિત્યની ખાસ વાત એ છે કે એમાં જૈન લેખકોનું જે યોગદાન છે એ જૈન સિવાયના લેખકોના યોગદાન કરતાં સંખ્યામાં અને કદાચ ગુણવત્તામાં પણ વધારે જોવા મળે છે. જો કે બંને પરંપરાઓમાં સાહિત્યનું મુખ્ય વિષય તો ધર્મ, ભક્તિ, ફિલોસોફી અને પૌરાણિક કથાઓની આસપાસ જ રહ્યો છે. પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે એમાં દુનિયવી જીવન, સમાજના પ્રસંગો કે માણસના ભાવોની વાત જ નથી. એવા તત્વો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.
તો પછી આ યુગના અમુક મુખ્ય સર્જકો જેમણે જૂની ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું એમના નામ લેશો, જેમની રચનાઓ આજે પણ મહત્વની ગણાય છે.
જૈનેતર સાહિત્યમાં તો સૌથી ઉપર નામ આવે નરસિંહ મહેતા અને મીરાબાઈનું. એમના પદો તો આજે પણ ગુજરાતના ઘરે ઘરમાં ગવાય છે. ભક્ત કવિઓ એમની સાથે ભાલણ, જેમણે પેલી કાદંબરીનો બહુ સુંદર અનુવાદ કર્યો અને આખ્યાનની પરંપરાને આગળ વધારી. પછી પદ્મનાભ, જેમણે વીરરસથી ભરેલું કાનહડદે પ્રબંધ લખ્યું, અને નાકર જેવા બીજા આખ્યાનકારો. આ બધા નામો જૂની ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સર્જકો છે.
હા, આ બધા નામો જાણીતા છે.
અને બીજી બાજુ જૈન સાહિત્યની પરંપરા પણ બહુ જ સમૃદ્ધ રહી છે. એમાં શાલીભદ્ર સુરી, જેમણે ભરતેશ્વર બાહુબલી રાસ લખ્યો, જેને ઘણા ગુજરાતીની પહેલી કૃતિ ગણે છે. જો કે એની ભાષા વિશે થોડો મતભેદ છે, પણ એ આદિકાળની મહત્વની રચના તો છે જ. પછી વિનયચંદ્ર સુરીની નેમિનાથ ચતુષ્પાદિકા. આ સિવાય સોમસુંદર સુરી, જયશેખર સુરી, માણેક્ય સુંદર સુરી, લાવણ્ય સમય, આવા તો કેટલાય પ્રતિભાશાળી કવિઓ અને લેખકો થયા, જેમણે રાસ લખ્યા, પ્રબંધ લખ્યા, સ્તવનો રચ્યા અને ગદ્યમાં પણ સારું એવું કામ કર્યું.
અહીં નરસિંહ અને મીરા વિશે એક બહુ રસપ્રદ વાત નોંધવામાં આવી છે. આપણે ઇતિહાસ જોઈએ તો એમનો સમય તો જૂની ગુજરાતીનો જ કહેવાય, ખરું ને? લગભગ 15મી-16મી સદી. પણ જ્યારે આપણે એમના પદો વાંચીએ કે સાંભળીએ, ત્યારે એમની ભાષા આપણને ઘણી આધુનિક લાગે છે, લગભગ પ્રેમાનંદ જેવી. હવે પ્રેમાનંદ તો 17મી સદીના ઉત્તરાર્ધના કવિ, તો આટલો ફરક કેમ? આ શું છે?
હા, આ ખરેખર ખૂબ જ મહત્વનો મુદ્દો છે, અને એ ભાષા કેટલી જીવંત વસ્તુ છે એ બતાવે છે. તમારી વાત સાચી છે કે સમય પ્રમાણે જોઈએ તો નરસિંહ અને મીરા જૂની ગુજરાતીના જ કવિઓ છે. પણ થયું શું? એમની રચનાઓ, ખાસ કરીને એમના ભક્તિપદો, એમના ભજનો એ સામાન્ય લોકોમાં એટલા બધા પોપ્યુલર થયા, એટલા લોકપ્રિય થયા કે કોઈ એકાદ હસ્તપ્રતમાં બંધાઈને ના રહ્યા. એ પેઢી દર પેઢી લોકોના કંઠમાં મોઢે જીવતા રહ્યા. લોકો એને ગાતા ગયા, સાંભળતા ગયા, યાદ રાખતા ગયા.
ઓહ, એટલે ઓરલ ટ્રેડિશન.
બિલકુલ. અને આ જે સતત ચાલતી મૌખિક પરંપરા હતી, એને લીધે શું થયું? જેમ જેમ સમય જતો ગયો, ભાષા બદલાતી ગઈ, તેમ તેમ ગાનારા અને સાંભળનારા લોકો કદાચ અજાણતા જ એમની ભાષામાં પોતાના સમયના શબ્દો, રૂપો, ઉચ્ચારણો ભેળવતા ગયા. વળી બીજો મુદ્દો એ છે કે નરસિંહ અને મીરાની જે સૌથી જૂની હાથપ્રતો આપણને આજે મળે છે ને, એ પણ એમના પોતાના સમયની નથી. એ એમના સમય પછી, કદાચ 200-300 વર્ષ પછી લખાયેલી છે. એટલે એ પાછળના સમયના જે લહિયાઓ હતા, જેમણે આ પદો ઉતાર્યા, એમણે પણ લખતી વખતે એમાં પોતાના જમાનાની ભાષાના તત્વો ઉમેરી દીધા હોય એવું બની શકે.
અચ્છા, એટલે બે કારણો મુખ્યત્વે.
હા, એક તો આ લોકપ્રિય કંઠસ્થ પરંપરા, અને બીજું પાછળના સમયની હાથપ્રતો. આ બે કારણોને લીધે નરસિંહ અને મીરાની મૂળ ભાષામાં ઘણો ફેરફાર આવી ગયો અને એમાં અર્વાચીનતાના લક્ષણો ભળી ગયા. એટલે જ આપણને એમની ભાષા પ્રેમાનંદ કે અખાની ભાષાની નજીક લાગે છે, ભલે ને તેઓ સમયમાં એમનાથી પહેલા થઈ ગયા હોય. આ બતાવે છે કે ભાષા કેવી રીતે જીવે છે, કેવી રીતે બદલાય છે, અને લોકોની સ્વીકૃતિનો એના પર કેવો પ્રભાવ પડે છે. ખરેખર બહુ રસપ્રદ છે આ.
ખરેખર ખૂબ જ રસપ્રદ ખુલાસો છે આ. તો આ બધી ચર્ચા પછી જો આપણે ટૂંકમાં કહેવું હોય કે જૂની ગુજરાતીના અભ્યાસનું મહત્વ શું છે, તો શું કહી શકાય? શા માટે આ ભાષાના તબક્કાને સમજવો જરૂરી છે?
ટૂંકમાં કહીએ તો જૂની ગુજરાતી એ આપણી ગુજરાતી ભાષાના વિકાસની જે આખી સાંકળ છે, એની એક બહુ જ મહત્વની, આમ કહીએ તો અનિવાર્ય કડી છે. એ આપણી ભાષાનો ભૂતકાળ એટલે કે અપભ્રંશ, અને આપણો વર્તમાન એટલે કે અર્વાચીન ગુજરાતી, એ બે વચ્ચેનો પુલ છે, સેતુ છે. એને જો આપણે નહીં સમજીએ તો ગુજરાતી ભાષાની આખી જે વિકાસ યાત્રા છે એનો પૂરો ખ્યાલ આપણને આવી શકે નહીં. એના જે ખાસ ભાષાકીય લક્ષણો છે, પેલું સિન્થેટિકમાંથી એનાલિટિક બંધારણ તરફ જવું, તત્સમ શબ્દોનો વધતો પ્રભાવ, વ્યાકરણના પ્રત્યયોમાં ફેરફાર, ઉચ્ચારણમાં બદલાવ, અને ખાસ કરીને પેલું છે જેવા આધુનિક રૂપનું બીજ, આ બધું સમજવાથી આપણને ખબર પડે કે આપણી ભાષા કઈ રીતે ઘડાઈ, કયા કયા તબક્કામાંથી પસાર થઈ, અને એનું આજનું જે સ્વરૂપ છે એ કઈ રીતે બન્યું.
એટલે ભાષાના ઇતિહાસને સમજવા માટે એ જરૂરી છે.
ચોક્કસ. અને ભાષા ઉપરાંત એ સમયનું સાહિત્ય પણ એટલું જ મહત્વનું છે. ભલે એનો મુખ્ય સૂર ધર્મ તરફી રહ્યો હોય, પણ એ ઘણું વિપુલ છે, એમાં વિવિધતા છે. નરસિંહ, મીરા, ભાલણ, પદ્મનાભ, શાલીભદ્રસૂરી આવા કેટલાય કવિઓએ જે સાહિત્ય રચ્યું છે એ આપણી સાહિત્યિક પરંપરાનો પાયો છે. એમની રચનાઓ ખાલી ઇતિહાસનો વિષય નથી, પણ આપણી સંસ્કૃતિનો, આપણી ઓળખનો એક અભિન્ન ભાગ છે. એટલે જૂની ગુજરાતી અને એના સાહિત્યનો અભ્યાસ કરવો એ ખાલી ભાષાશાસ્ત્રીઓ કે સાહિત્યના ઇતિહાસકારો માટે જ નહીં, પણ જે કોઈ પોતાની ભાષા અને સંસ્કૃતિના મૂળને સમજવા માંગે છે એ દરેક ગુજરાતી માટે મહત્વનો છે એમ હું માનું છું.
બિલકુલ સાચી વાત. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે. આપણે જોયું કે નરસિંહ અને મીરાની ભાષા લોકોના મોઢે રમીને બદલાઈ ગઈ, પણ શું એવું પણ બન્યું હોય કે જૂની ગુજરાતીના કેટલાક અંશો, કોઈક ભૂલાઈ ગયેલો શબ્દોપ્રયોગ કે વાક્ય બનાવવાની કોઈ જૂની રીત અથવા કોઈ ખાસ ઉચ્ચારણ એ આજે પણ આપણી અલગ અલગ જે બોલીઓ છે ગુજરાતના જુદા જુદા પ્રદેશોની એમાં ક્યાંક ખૂણે ખાંચરે કદાચ આપણને ખબર પણ ન હોય એમ સચવાઈ રહ્યું હોય? શું આપણે જાણતા અજાણતા એ 400-500 વર્ષ જૂના ભાષાકીય વારસાના કેટલાક ટુકડાઓ આજે પણ આપણી સાથે લઈને નથી ફરી રહ્યા? મને લાગે છે કે આ ખરેખર વધુ સંશોધન માંગી લેવો મુદ્દો છે.
ખૂબ રસપ્રદ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.